તારીખ 18/3/1997, ડાયરીના બોલ નંબર 469 અને 470 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 30.
ઠીક છે, જેથી સ્વભાવની રૂચિ વૃદ્ધિગત થઈ સ્વભાવનો આશ્રય થવાનો અવસર આવે, સ્વાધ્યાય કરવાની પદ્ધતિ, તત્વજ્ઞાન શાસ્ત્ર વાંચન વખતે પોતે શાસ્ત્ર વાંચતા હોય તો એને સ્વભાવનું લક્ષ્ય, સ્વભાવનો રસ આવે અને સ્વભાવની રુચિ વૃદ્ધિગત થાય એમ થવું જોઈએ. જો તે પ્રકારે સ્વાધ્યાય ન થાય તો શબ્દોનો, વચન શૈલીનો, સ્વાધ્યાયના રાગનો, જ્ઞાનના ઉઘાડરૂપ વિકાસનો, નવા નવા ન્યાયોના કુતૂહલનો વગેરે, કાં તો કોઈને જેવી પ્રકારે સ્વાધ્યાય ન થાય તો કોઈને શબ્દોનો રસ આવે, કોઈને જે શાસ્ત્ર વાંચતા હોય એની વચન શૈલીનો રસ આવે, તો કોઈને સ્વાધ્યાય કરવો જોઈએ એવો રાગનો રસ આવે. સ્વાધ્યાય તો કરવો જ જોઈએ. કોઈને જ્ઞાનના ઉઘાડના વિકાસનો, જ્ઞાનનો ઉઘાડ વધે તો એનો રસ આવે. કોઈને વાંચતા વાંચતા નવા નવા ન્યાય આવે એના કુતૂહલનો રસ આવે. આમ સ્વભાવનો રસ ન આવે તો આવા જુદા જુદા રસ પ્રકારે જ રસ આવી જાય, અને એવો કોઈને કોઈ રસ આવ્યા વગર નહીં રહે. જો સ્વભાવના લક્ષ્ય સ્વાધ્યાય નહીં થતો હોય, સ્વભાવનો ખોજ, સ્વભાવની રુચિ એ રીતે જો ન થતો હોય, એટલે કેન્દ્ર સ્થાન આત્મા ન હોય તો મકોડો ચડી જાય છે. આવ્યા વિના નહીં રે, તે બધા અનાત્મ રસ છે. એક આત્માનો રસ, સ્વભાવનો રસ, તે જ આત્મરસ છે. બાકીના બધા અનાત્મ રસ છે. જો યથાર્થ પદ્ધતિ એ સ્વાધ્યાય ન થાય અને અયથાર્થ પદ્ધતિ એ સ્વાધ્યાય થાય તો નુકસાન થયા વગર રહીએ ને. સ્વાધ્યાય તો સ્વાધ્યાય છે, કા લાભ થાય ને કા નુકસાન થાય એ એક પરિણામનો વેપાર છે. વેપાર કરો તો કા લાભ થાય ને કા નુકસાન થાય. એટલે આત્માનો રસનો રુચિ બાજુનો પ્રયાસ ન હોય તો બીજો બીજો રસ આવવાનો, નુકસાન નુકસાન થશે.
અચ્છા ભાઈ, યથાર્થ પદ્ધતિ થાય જ છે અને તેનો સ્પષ્ટ ખ્યાલ આવે.
હા, ચોક્કસ ખ્યાલ થાય છે. પોતાને રસ કઈ બાબતનો આવે છે, જો પોતે પોતાની તપાસ કરે તો ખબર પડે. સ્વાધ્યાય પોતે કરે છે શાસ્ત્ર લઈને, શેનો રસ આવે છે? તપાસવું જ જોઈએ. તમે તો વાત કરો છો, પણ જે વિદ્વાન લોકો છે, પંડિત લોકો છે, શાસ્ત્ર સભામાં વાંચન કરે, એને તો બહુ ધ્યાન રાખવું પડે. બહુ ધ્યાન રાખવું પડે એટલે શું? કે પોતે ક્યાંય વનમેન શો નથી કરતો ને, પોતાનો શો નથી બેઠવો ને એને, કે આ બધા બેઠા છે એની નજરમાં હું કેવોક લાગુ છું, બધાને સમજાવનારા અને મારી છાપ કેવી પડે છે. હા, હમ ચડતા વાર જ ન લાગે. અને એ બધો નુકસાની નો વેપાર છે. શેનો? બધો નુકસાની નો વેપાર છે.
આત્માની
રુચિ ને આત્માનો રસ વધે. શું? કેમ કે શાસ્ત્ર માં આત્માની વાત આવવાની. શાસ્ત્ર સ્વાધ્યાય કરો તો શાસ્ત્ર માં તો આત્માની વાત આવવાની ને. એ વખતે રસ વધે છે કે નહીં એ જોવાનું. અથવા સાંભળવાનું બને. ચાલો, એમાં આત્માની વાત તો આવવાની. ગુરુદેવ નું તો વ્યાખ્યાન જ એવું હતું કે આત્મા છે, જ્ઞાનાનંદ છે, નિત્યાનંદ છે, નિર્મળાનંદ છે. પોતાને આત્મા રૂપે લઈને, લક્ષમાં લઈને, એને એને આત્માનું લક્ષ કીધું. આત્માને આત્મા રૂપે લક્ષમાં લઈને માથું કે સાંભળવું, અને એ જ ઉચિત છે. અને તો જ એ રસ વૃદ્ધિગત થઈ અને એક કાળે સ્વભાવનો આશ્રય થાય ભવિષ્યમાં. નહીતર આમાંથી કોક ને કોક બાબતનો રસ ચડશે, એવું થશે, એ નુકસાન થશે. શાસ્ત્ર શાસ્ત્ર પણ છે અને એનો પ્રયોગ કરતા ન આવડે તો શસ્ત્ર પણ છે. સોનાની છરી ભેટમાં ખુશાય કે પેટમાં ખુશાય? આજુબાજુમાં છે, ભેટ બાંધી હોય શોભે, પણ પેટમાં ખુશે તો મરી જાય. પેટ બાજુમાં છે, એવું છે. શાસ્ત્ર છે આત્મકલ્યાણ માટે છે, પણ આત્મકલ્યાણના હેતુથી સ્વાધ્યાય ન થાય તો નુકસાન થયા વગર રહે. વધારે મકોડા નથી ને, એક પછી એક પછી ચડે છે એટલે. મકોડા ને આ લાઈન હોય તો ચડવા, એક પછી એક ચડે. ખાલી જોઈ લે, બાકી ભલે ચોમાસુ તો નથી.
પ્રસન્ન ચિત્તે આત્માની વાત સાંભળી છે તે ભગવાન
ચિત્ત પ્રસન્નતા હોવે. એટલે બીજો રસ અનાત્મ રસ છે અને તેમાં રોકાઈને સમય ગુમાવી દેવાનું બનશે. થશે, સમય બી ચલા જાયગા ઓર નુકસાન બી હો જાયગા. તેથી એકમાત્ર સ્વભાવ સિવાય અન્ય રસ ન કેળવાઈ જાય તેવી જાગૃતિ હોવી આવશ્યક છે. આ શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતો હોય એના ઉપરનું માર્ગદર્શન છે. મારે મારા આત્મ સ્વભાવ સાથે જ મતલબ છે, બાકી મારે કઈ જોતું નથી. એક નિર્ણય સોને ભારે પડે, પછી હો વાત સામે હોય તો બધી નકામી. એક પકડી લેવાનો, આ સિવાય મારે કઈ જોતું નથી. એક નિર્ણય કઈ નથી જોતું, એમ બીજું કઈ નથી જોતું.
હા,
પછી સો વાત સામે આવે ને, લૌકિક જે ચિંતકો છે સાહિત્યના, એ લોકો પણ એટલું સમજી શકે છે કે જેને જરૂરિયાત નથી ને એને કોઈ છેતરી નહીં શકે. જેને અપેક્ષાને સ્પૃહા છે ને એ છતરાઈ જશે. જરૂરિયાત નથી એને વાંધો નથી. એને શું છે, બીજાની હૂંફની જરૂર નથી. પોતે જ પોતાને હૂંફ આપે, એને બીજાને હૂંફની જરૂર નથી. એ કડકડતી ઠંડીમાં પોતે જ તાપણું છે. આપણું તો સાહિત્યના લોકો વિચારી શકે છે. આપણે તો જીનેશ્વર દેવ નો અલૌકિક માર્ગ છે. આ તો લક્ષ્ય યથાર્થ હોય તો પરિણામ ઠીક રહેગા.
સ્વાધ્યાય
સત્સંગ યથાર્થ ચાલ શકે. એનું શરીર બની જાય, નવા ઉત્પન્ન થઈ જાય. બત્તી ના હોય ને ઉત્પન્ન થઈ જાય, સેકન્ડોમાં બોડી બંધાઈને આવી જાય. મોટા મોટા થઈ જાય. આ તો નાના જીવડા છે, મોટા જીવડા બી થઈ જાય. સેકન્ડોમાં બોડી બંધાઈ જાય વાતાવરણના પરમાણુમાંથી. જીવ તો ચારેકોર ભરેલા જ છે. વાતાવરણ મેં પેદા હો જાતા હૈ
કેસી દશા કા હૈ
તો
નિકલના મુશ્કિલ
ના ઉસકો ઘર હૈ કોઈ ઠિકાણા હૈ કોઈ આશ્રય નહીં કોઈ ખાને પીને કા ઠિકાણા રહેને કા ઠિકાણા એ પરિભ્રમણ કી હાલત હૈ. વો પરિભ્રમણ કા દુઃખ કી બાત ચલતી હૈ, ધ્યાન હૈ ને. તે પ્રમાણે શ્રવણ ચિંતન મનન ઘોલન અને સર્વમાં સ્વભાવનું લક્ષ્ય હોય તો જ યથાર્થ છે. અન્યથા અનાદિ પર્યાયના એકત્વને લીધે તે પ્રકારના પરિણામ કાળે, પરિણામની ક્રિયા કાળે તે પર્યાયનું જ લક્ષ્ય રહ્યા કરશે, સાજે રહેશે. મેં આટલું શ્રવણ કર્યું, આટલું વાંચન કર્યું, આટલું ચિંતન કર્યું, શું અને પર્યાયનું એકત્વ દ્રઢ થઈ જશે. કેમ કે પર્યાયમાં જે કર્યું એ મેં કર્યું, પર્યાયમાં કર્યું એ મેં કર્યું, આથી એમ ફલિત થાય છે કે પરિણામની યથાર્થતા અને અયથાર્થતા લક્ષણને આધારિત છે. પરિણામની યથાર્થતા અને અયથાર્થતા લક્ષણને આધારિત છે. એ તો દરેક કાર્યમાં લક્ષ ઉપર જ પરિણામ ચાલે છે, ગમે તે કાર્યમાં. પછી 470 ઉપદેશ બોધ અનુસાર જીવ પ્રાય કર્તવ્ય અને અકર્તવ્યને સમજી વિચારી અને પ્રવર્તે છે. શું ઉપદેશ બોધ જેવો મળે તો એ અનુસારે પોતે સમજણ કરે, પોતાના કર્તવ્ય અકર્તવ્યને એને વિચારે, પછી પ્રવૃત્તિ કરે છે. ત્યાં સ્વરૂપ લક્ષ પૂર્વક પ્રવર્તવું યોગ્ય છે. અહીંયા પણ લક્ષ ની વાત લીધી છે. કેમ કે ઉપદેશ બોધ છે ને એ પર્યાય આશ્રિત છે, અને ફેરફારો બધા પર્યાયમાં કરવાના છે. પણ લક્ષ ક્યાં છે એ પહેલા જોવાનું છે. શું મિત્ર આપણે યથાર્થતા નહીં રહીએ, ઉપદેશ ગ્રહણ કરવામાં યથાર્થતા નહીં રહીએ, અથવા ઉપદેશ ગ્રહણ કરીને પ્રવર્તવામાં પણ યથાર્થતા નહીં રહીએ. યથાર્થતાનો કંટ્રોલિંગ પોઈન્ટ સ્વરૂપ લક્ષ છે. પરિણામની યથાર્થતાને જાળવી રાખનાર સ્વરૂપ લક્ષ છે. સ્વરૂપ લક્ષ માં ભાવ ભાષણ હોવું જોઈએ. લખ્યું છે નીચે જ આવે છે વાત કે સ્વરૂપ લક્ષ સ્વરૂપ સામર્થ્ય ના ભાવ ભાષણ થી ઉત્પન્ન હોય છે. એવું જે સ્વરૂપ લક્ષ છે એ સ્વરૂપ સામર્થ્ય નું જે ભાવ ભાષે તેનાથી ઉત્પન્ન થયું હોય છે. એ વગર સ્વરૂપ લક્ષ નથી હોતું. કારણ કે સ્વરૂપ જ્ઞાન માં આવે છે ને, સામર્થ્ય જ્ઞાન માં આવે છે, એમ વાત છે. એટલે એ પેલા પ્રશ્ન થાય, ખરેખર તો પ્રશ્ન કરવો જોઈએ, પણ એ પ્રશ્ન થાય તમે ભાવ વાસે નથી થયો, હવે શું કરવું, ઉપદેશ બુદ્ધ નું શું કરવું,
પ્રાપ્તિના લક્ષ્ય સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય કર્તવ્ય અકર્તવ્ય
સ્વરૂપ લક્ષ્મણ માં ન હોય તો સ્વરૂપ ની જિજ્ઞાસા વર્તતી હોવી જોઈએ. સ્વરૂપ જિજ્ઞાસા વર્તતી હોવી જોઈએ. એક બેન છે નાવતના વ્રત માં છે, શુભાશુભ માં પણ વર્તે મુમુક્ષુ જીવ, પણ એની અંદર ની સ્વરૂપ તરફ ની જિજ્ઞાસા ચાલી ન જાય, એની શોધ ચાલી ન જાય, એની શોધક વૃત્તિ, હા શોધક વૃત્તિ શબ્દ આવ્યો, એની શોધક વૃત્તિ ચાલી ન જાય તો જેને સ્વરૂપ લક્ષ ન હોય એને ઉપદેશ બુદ્ધ નો વિષય સામે આવે તો શોધક વૃત્તિ પૂર્વક આવવું જોઈએ. કાં સ્વરૂપ લક્ષ હોવું જોઈએ અને કાં સ્વરૂપ લક્ષ માટેની શોધક વૃત્તિ હોવી જોઈએ. જો બે માંથી એકે ન હોય તો પછી આ ઉપદેશ બોધ છે એ યથાર્થ રૂપે ગ્રહણ થઈ શકશે નહીં, એમાં કઈ ને કઈક અયથાર્થ ઘૂસી જશે. એમ છે,
બહુ મોટી વાત છે.
સત્સંગ વગર સમજાય એવો વિષય નથી. ઉપદેશ બહુ સારો લાગે, ક્રોધ ન કરવો, અવગુણ ન હોવા જોઈએ, મૂળ ન કરવો, આ બહુ સારી છે. મૂળ ન કરવું, પણ લક્ષ્મણ હું એમ કે છે સ્વરૂપ લક્ષ સ્વરૂપ સામર્થ્ય ના ભાવ ભાષણ થી ઉત્પન્ન હોય છે અને તેના અભાવમાં જીવ અનાદિથી વર્તમાન કર્મજનિત અવસ્થા રૂપે પોતાને માનીને પ્રવર્તે છે. જે કઈ ગડબડ છે એ તો અહીંયા છે. જે વર્તમાન કર્મજનિત અવસ્થા છે એને પકડીને પરિણમે છે. વરુણ કે છે રમવા જવું છે, ખેલને કજાના હે. ગુજરાતીમાં શું કે રમવા જવું છે. ઉસને પાયાની ભૂલ ક્યાં આવી ખબર છે? પાયાને મને નીવ મેં બેઝિક બેઝિક મિસ્ટેક. હા એ માલુમ હે નહીં. મેં લડકા હું ઇસમે, મેં ખેલને વાલા લડકા હું, વો બેઝિક મિસ્ટેક હે. મેં આત્મા હું વો બાત નહીં રહી ઉસમે. જૈસે તુમ્હારા સ્કૂલ મેં તુમ્હારી પ્રશંસા હુઈ ઓર તુમકો માન ચડા, તો ઇસમે ક્યા માન લિયા કે મેં વરુણ જૈસા લડકા હું, વરુણ નામ કા લડકા હું, ઉસકી બાત ચલ રહી હૈ મેરી. તો તુમ વરુણ લડકા હો, વો તો કર્મજનિત અવસ્થા હૈ, તું તો આત્મા હો. આત્મા કા વિસ્મરણ હો જાતા હૈ, મેં આત્મા હું વો બાત ભૂલ જાતે હું, આઉટ ઓફ મેમરી. હુઆ કે નહીં હુઆ? હા, પછી હવે ઉપરથી વિચારે મેરે કો રસ નહીં લેના, પણ મેં લડકા હું, ખેલને વાલા હું, એ તો ગડબડ હોય કે નહીં હોય? તો આજ રસ નહીં લેગા તો જાગૃતિ ક્યાં સે રહેગી? જાગૃતિ ટીકેગી નહીં. મેં આત્મા હું એ બાત સચ. હા, તરસ નહીં આવેગા. એટલે સ્વરૂપ ના લક્ષ વિના વર્તમાન કર્મજનિત અવસ્થા રૂપે પોતાને માનીને પ્રવૃત્તિ કરશે. તેથી સ્વરૂપ નિશ્ચય વિના કર્તવ્ય અકર્તવ્યના વિષયમાં યથાર્થતા આવી શકે નહીં. માણસ શું કરે છે કે કર્તવ્ય અકર્તવ્ય પહેલા નક્કી કરે છે. કર્તવ્ય અકર્તવ્ય નક્કી ક્યારે થાય? પોતાનું સ્થાન નક્કી થાય ત્યારે. વિધાઉટ પોસ્ટિંગ ડ્યુટી કેવી રીતે નક્કી થાય? કર્તવ્ય અકર્તવ્ય તો ડ્યુટી છે. તમારું સ્થાન નો નિશ્ચય નથી ને, તો તમારી ડ્યુટી કેવી રીતે નક્કી થાય? આમ વાત છે. ઉપદેશ બોધ સામે આવે ત્યારે પણ આ કરાય આ ન કરાય, આ કરાય આ ન કરાય, એવું જયારે સમજવા માં આવે ત્યારે પણ એક લક્ષમાં હોવું જોઈએ કે મારા સ્વરૂપ નો નિશ્ચય થયા વિના આ યથાર્થ નહીં થાય. સમજાય એ જુદી વાત છે, પણ સૌથી પહેલા મને મારો નિશ્ચય, સ્વરૂપ નિશ્ચય થવો જરૂરી છે. એ વગર કોઈ મારું કર્તવ્ય નક્કી કે અકર્તવ્ય કોઈ નક્કી થઈ શકશે જ નહીં યથાર્થપણે. પછી તો સમ્યક સન્મુખ થઈ ગયો, એ પછી તો આખી લાઈન ફરી ગઈ. બહુ મોટી વાત છે, સ્વરૂપ નો નિશ્ચય થવો બહુ મોટી વાત છે, અને એની પાછળ જ પ્રયત્ન હોવો જોઈએ તત્વજ્ઞાનના અભ્યાસમાં પણ. આમ હોવાથી મુમુક્ષુ જીવે આ પરિસ્થિતિ હોવાથી મુમુક્ષુ જીવે સૌ પ્રથમ સ્વરૂપ નિર્ણયની દિશામાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે. સ્વાધ્યાય કરો, વાંચન કરો, ચિંતન કરો, અવલોકન કરો, એ બધા એમાં તમારી શોધક વૃત્તિ જ કામ કરતી હોવી જોઈએ. કે શુભાશુભ ઉદયને ભોગવો, તમારી શોધક વૃત્તિ ચાલવી જોઈએ. સ્વરૂપ લક્ષ નથી માટે શોધક વૃત્તિ હોવી જરૂરી છે. બહુ મહત્વની વાત બેન શ્રી કરી છે. શરૂ થવી જોઈએ, એના ફળમાં આત્મજ્ઞાન થશે. તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વો અનુભવ સુધી પહોંચશે, ત્યાંથી શરૂ થવું જોઈએ. એટલે તો આપણે પહેલા પરિભ્રમણ ની વાત લીધી છે, એનાથી હું રખડું છું. કેમ મને આઠમા માર્ગ નો આવ્યો, શું કરવાથી મટે, કેમ હું પરિભ્રમણ કરતો મનુષ્ય થયો, ક્યાંથી હું પરિભ્રમણ કરતો કરતો આવ્યો, હું કોણ છું, ક્યાંથી થયો, મારું સાચું સ્વરૂપ શું, આ સંશોધક વૃત્તિ નો વિષય આવ્યો, સાચું સ્વરૂપ શું. જેથી કરીને બીજો અવકાશ ન રહે, આ તો બીજો ઉદય આવે તો ઓલું પડ્યું રહે.
ઘણા
બહુ વિશાળ વિષય છે.
આમ તો પરિભ્રમણ ની ચિંતા થી શરૂઆત થઈ હોય, આમ તો યથાર્થતા તો ત્યાંથી શરૂ થઈ
જાય.
એમ છતાં આજે સ્વરૂપ લક્ષ નથી થયું
તો અંદર માં શોધક વૃત્તિ આવી જશે, એટલે વાંધો નહીં આવે. જેવું લક્ષ બંધાણું પૂર્ણતાનું, કે શોધક વૃત્તિ ચાલુ થઈ શકે કોના આધારે, હવે હવે શરૂઆત થઈ તો કોના આધારે, હવે તરત સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જશે. તે પહેલા કર્તવ્ય અકર્તવ્યના બોધને અનુસરવા જતા જ્ઞાન અને પુરુષાર્થાદી પરિણામો ઉપર અનિવાર્યપણે જોર અથવા વજન ચાલ્યું જશે. એ પહેલા કઈક બોધને અનુસરવા જાય, તો બુદ્ધ ને અનુસરવા માટે જે પુરુષાર્થ જોઈએ જે જ્ઞાનનો વપરાશ થશે બધા એના ઉપર જશે, પર્યાય બુદ્ધિને લીધે. એટલે પહેલાં પૂર્ણતાનું લક્ષ પાણી દૂધ, ક્યાં વજન ન જાય, પૂર્ણતા સિવાય ક્યાંય વજન ન જાય. તો પૂર્ણતાનું જેવું લક્ષ આવ્યું એટલે પર્યાય બુદ્ધિ હોવા છતાં પણ વર્તમાન પર્યાય ઉપર વજન નહીં જાય, કેમ કે લક્ષ પૂર્ણતાનું છે. એ એક લક્ષનો વિષય થઈ ગયો ને, પછી સ્વતોવર્તિ થઈ ગઈ, પછી સ્વરૂપ લક્ષ આવશે. તે પરિણામોમાં કર્તૃત્વ આવી જતા શું છે, જ્ઞાન અને પુરુષાર્થ આદિ પરિણામોમાં કર્તૃત્વ આવી જતા કૃત્રિમતા પણ થઈ જશે, વિકલ્પૂર્વક કરવા માંડશે, એ કૃત્રિમતા થઈ ગઈ. પરંતુ સ્વભાવ સહજ અકૃત્રિમ હોવાથી અકર્તા સ્વભાવના લક્ષ્યે સહજ કાર્ય થશે, સહજ કાર્ય થશે તો પણ ઉપેક્ષા થઈ સ્વભાવના એકત્વનો બળ ઉત્પન્ન થઈ પર્યાયનું કર્તૃત્વ મટશે અને પર્યાયનું એકત્વ પણ મટશે. શું લીધું એ લક્ષ વગરના પરિણામો ઉપર શું થશે, એ પરિણામો ઉપર વજન બી જશે, કરતા પણ આવી જશે, શું કૃત્રિમતા આવી જશે. સ્વભાવ તો અકૃત્રિમ છે અને અકર્તા સ્વભાવ છે, જો એનું લક્ષ્ય હોય તો કામ કાર્ય તો સહજ થવા માંડશે, કૃત્રિમતા નહીં કરવી પડે, સહેજે સહેજે કાર્ય ચાલશે, ઓટોમેટિક જ ચાલશે. ક્રમમાં ચડો એટલે ઓટોમેટિક જ આગળ હાલવાનું થશે, કર્તૃત્વ નહીં કરવું પડે. એ પણ ક્રમે ચડવાનો મોટો ફાયદો આ છે, ક્યાંય કર્તૃત્વ નહીં કરવું પડે, ઓટોમેટિક ઉપરના સ્ટેજ આવશે. ભલે અકર્તા સ્વભાવ લક્ષ્મણ નથી એવો તો હોય, તે એની યોજના છે આખી, કાં તો લક્ષ્મણ હોવું જોઈએ, લક્ષ સ્વરૂપ સ્વરૂપનું લક્ષ ન હોય તો આ યોજનામાં વાંધો ન આવે, બાકી તો ખસાઈ જાય. આ બે પ્રકારનો હોય તો ફસાઈ જાય. જે સ્વભાવનું લક્ષ્ય એની અપેક્ષા છે, એની અપેક્ષામાં પર્યાયની ઉપેક્ષા થઈ જશે, કે પર્યાયમાં સુધારો થયો તો શું થઈ ગયો, જે પૂર્ણતા થવી બાકી છે. સ્વભાવ અને સ્વભાવના લક્ષ્ય તો એને કઈ ગણવાનું રહેતું નથી, સ્વભાવ તો પૂર્ણ પર્યાય થી પણ આનંદ ગુણ સંગત છે, પર્યાયની ઉપેક્ષા થઈ સ્વભાવના એકત્વનું બળ ઉત્પન્ન થઈ, સ્વભાવ લક્ષ્ય સ્વભાવના એકત્વનું બળ ઉત્પન્ન થઈ પર્યાયનું કર્તૃત્વ મટશે અથવા પર્યાયનું એકત્વ પણ મળશે. આમ છે, દરેક ધર્મમાં ઉપદેશબોધ છે, પણ એ સિદ્ધાંતબોધને કારણભૂત એવો ઉપદેશબોધ નથી, કેમ કે આ પ્રકારનું માર્ગદર્શન ક્યાંથી હોય, કે ઉપદેશબોધ તો સારો લાગે ને ફસાઈ જાય એમાં. ઓલો રૂઢિગત પ્રણે પૂજા કરે, રૂઢિગત પ્રણે બધું કરે, શું કામ આવે, ચારે પડખેથી સમજણ તો ચોખ્ખી હોવી જોઈએ કે નહીં, આ બધા પડખા ચોખ્ખા થવા જોઈએ, નહીતર જીવ ગડબડ કરી જશે. હા, વિપરીતતા ક્યાં ને ક્યાંથી ઘૂસી આવી જશે, વિપરીતતા છોડવા માટે તત્વજ્ઞાન નો અભ્યાસ કરશે અને બીજી નવી નવી વિપરીતતા ઘૂસી જશે, ખબર પડશે. આવી જોખમી વાત છે, એ પણ વિપર્યાસ રહે ત્યાં સુધી સમ્યક પણ ન થાય, શું એ નિયમ છે. એટલે તો આ રીતે બરાબર વ્યવસ્થિત ચાલવું જોઈએ. અને આટલું બધું જીણે ખબર ન પડે તો આજ્ઞાકારિતામાં સહેલામાં સહેલો ઉપાય જાઓ. એટલે કૃપાળુ દિવસ સત્પુરુષની વાત વધારે લીધી, અમુક શું કરશે, હું આમાં તો ખૂબ ખોવાઈ જવાની બહુ જ પરિસ્થિતિ છે. આવી જ આજ્ઞાકારિતા મળે જાઓ, પછી એને વાંધો આવે. વિપર્યાસ ચાલુ હો જાય, વિરુદ્ધતા ચાલુ હો જાય, પતા નહીં ચાલે, યથાર્થતા સ્વભાવ કૃત્રિમતા હો જાય, પર્યાયમાં વજન ચલા જાય, બહુ સી બાત હૈ.
જય સનાતન જય જય જય.